એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ચિંતકની વાત કરવાના છીએ જેમનું નામ લગભગ બધાએ સાંભળ્યું જ હશે, ખાસ કરીને અર્થશાસ્ત્રના સંદર્ભમાં.
હા, એડમ સ્મિથ. એમને આધુનિક અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે.
બરાબર. પણ શું તેઓ ફક્ત અર્થશાસ્ત્રી જ હતા કે પછી એમના વ્યક્તિત્વના બીજા પણ પાસા હતા?
આ બહુ સારો સવાલ છે. જુઓ, એડમ સ્મિથ 1723 થી 1790 એ મૂળભૂત રીતે તો 18મી સદીના સ્કોટિશ ફિલોસોફ હતા. એમને ખાલી અર્થશાસ્ત્રી ગણવા એ ખરેખર તો એમની પ્રતિભાને ઓછી આંકવા બરાબર છે.
એટલે કે એમના વિચારો વધારે ઊંડા હતા?
ચોક્કસ. એ નૈતિક ફિલોસોફ હતા જેમણે સમજવાનો પ્રયાસ કર્યો કે આ માનવ સમાજ એ ચાલે છે કેવી રીતે. એમના બે મુખ્ય પુસ્તકો છે ધ થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ્સ,
હા, નૈતિક ભાવનાઓનો સિદ્ધાંત,
અને બીજું જે વધુ પ્રખ્યાત છે ધ વેલ્થ ઓફ નેશન્સ, એટલે કે રાષ્ટ્રોની સંપત્તિ. આ બંને મળીને એમના વિચારોની એક સંપૂર્ણ તસવીર આપે છે.
તો આજે આપણે સ્મિથના જીવન, એમના આ ક્રાંતિકારી કહી શકાય એવા વિચારો અને આજે પણ એ કેટલા પ્રસ્તુત છે એની ઊંડાણપૂર્વક વાત કરીશું.
બરાબર.
શરૂઆત કરીએ એમના સમયથી. એ કેવો માહોલ હતો, કયો યુગ હતો જેમાં સ્મિથ જીવ્યા અને વિચાર્યો?
સ્મિથનો સમય એટલે સ્કોટિશ એનલાઇટનમેન્ટનો, મતલબ કે સ્કોટલેન્ડમાં બૌદ્ધિક જાગૃતિનો સુવર્ણકાળ, લગભગ 18મી સદીનો મધ્ય ભાગ.
અચ્છા.
એ સમયે સ્કોટલેન્ડ, ખાસ કરીને ગ્લાસ્ગો અને એરિનબર્ગ, યુરોપના બૌદ્ધિક કેન્દ્રો બની ગયા હતા. તર્ક, અનુભવ અને માનવ પ્રગતિમાં એક નવી શ્રદ્ધાનો ઉદય થઈ રહ્યો હતો.
અને સમાજમાં કેવા ફેરફારો આવી રહ્યા હતા?
એ મોટો બદલાવનો સમય હતો. પેલી જૂની સામંતશાહી વ્યવસ્થા તૂટી રહી હતી અને મૂડીવાદ સાથે સાથે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ રહી હતી.
એ વખતે અર્થતંત્ર વિશે લોકો શું વિચારતા હતા? પ્રચલિત મત શું હતો?
ત્યારે મર્કેન્ટિલિઝમનો વિચાર મુખ્ય હતો. એ લોકો માનતા કે કોઈ પણ દેશની સંપત્તિ, એટલે એની પાસે કેટલું સોનું ચાંદી છે એ.
ઓ, એટલે કે ધાતુઓનો ભંડાર.
હા. એમની નીતિ શું હતી કે ભાઈ, બને એટલી નિકાસ કરો, આયાત ઓછી કરો અને સોનું ભેગું કરો. સ્મિથે આ વાતનો સખત વિરોધ કર્યો. એમણે કહ્યું કે આ તો ખોટી વાત છે.
શું કહ્યું એમણે?
એમણે કહ્યું કે રાષ્ટ્રની સાચી સંપત્તિ સોનાના ઢગલામાં નથી, પણ એ દેશના લોકોની ઉત્પાદન કરવાની ક્ષમતામાં છે. એ કેટલી વસ્તુઓને સેવાઓ બનાવી શકે છે એમાં છે.
આ તો ખરેખર પાયાનો જ ફેરફાર કહેવાય વિચારમાં. એમના પર કોનો પ્રભાવ હતો? કોના વિચારોએ એમને ઘડ્યા?
એમના પર સૌથી મોટો પ્રભાવ તો એમના શિક્ષક ફ્રાન્સિસ હશેસનનો હતો. ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં એમણે નૈતિક દર્શન શીખવ્યું હતું. અને એમના ખાસ મિત્ર ડેવિડ હ્યુમ, જે પોતે પણ મહાન ફિલોસોફર હતા, એમની સાથેની ચર્ચાઓ પણ બહુ મહત્વની રહી.
એમના શરૂઆતના જીવન વિશે થોડું જણાવશો?
એમનો જન્મ સ્કોટલેન્ડના કિર્કકાલ્ડીમાં થયેલો. પિતા એમના જન્મ પહેલાં જ ગુજરી ગયેલા, એટલે માતાએ જ એમને મોટા કર્યા. અને માત્ર 14 વર્ષની ઉંમરે તો એ ગ્લાસ્ગો યુનિવર્સિટી પહોંચી ગયા.
ફક્ત 14 વર્ષે?
હા. એ જમાનામાં ગ્લાસ્ગો બૌદ્ધિક રીતે ખૂબ જ જાગૃત સ્થળ હતું. પછી શિષ્યવૃત્તિ પર ઓક્સફર્ડ પણ ગયા, બેલિયોલ કોલેજમાં. પણ કહે છે કે ઓક્સફર્ડનું વાતાવરણ એમને ગ્લાસ્ગો જેટલું ઉત્તેજક ન લાગ્યું.
પછી પાછા ગ્લાસ્ગો આવી ગયા.
હા. અને ત્યાં જ 1751માં પ્રોફેસર બન્યા. પહેલાં તર્કશાસ્ત્ર ભણાવ્યું, પછી નૈતિક દર્શન. અને એમના વ્યાખ્યાનો એટલા લોકપ્રિય થયા કે એમાંથી જ એમના પુસ્તકોના વિચારો વિકસ્યા.
અને પછી પેલો યુરોપનો પ્રવાસ, એ પણ એમના જીવનનો એક મહત્વનો તબક્કો ગણાય છે, ખરું ને?
ચોક્કસ. એક મોટો વળાંક હતો. 1764 થી 1766 દરમિયાન એ યુવાન ડ્યુક ઓફ બુકલિચના શિક્ષક તરીકે યુરોપ ગયા, ખાસ કરીને ફ્રાન્સમાં રહ્યા.
આ પ્રવાસથી એમના આર્થિક વિચારો પર શું અસર થઈ?
ઘણી ઊંડી અસર થઈ. ફ્રાન્સમાં એ વોલ્ટેર જેવા મહાન વિચારકોને મળ્યા, અને ફ્રાન્સવા ક્વેસ્ને જેવા ફિઝિયોક્રેટ્સને પણ મળ્યા.
ફિઝિયોક્રેટ્સ, એમનો શું વિચાર હતો?
ફિઝિયોક્રેટ્સ માનતા કે સાચી સંપત્તિ તો જમીન અને ખેતીમાંથી જ પેદા થાય છે, વ્યાપાર કે ઉદ્યોગમાંથી નહીં. આ પણ મર્કેન્ટિલિઝમથી જુદો વિચાર હતો. સ્મિથ એમની બધી વાતો સાથે સહમત નહોતા, પણ આ બધી ચર્ચાઓથી એમને સંપત્તિના મૂળ સ્ત્રોત, શ્રમનું મહત્ત્વ, આ બધા વિશે નવેસરથી વિચારવાની પ્રેરણા મળી. એમ કહી શકાય કે વેલ્થ ઓફ નેશન્સના બીજ આ પ્રવાસ દરમિયાન રોપાયા.
અને પછીથી તેઓ કસ્ટમ્સ કમિશનર પણ બન્યા હતા એડિનબર્ગમાં. આ થોડો નવાઈ જેવું નથી લાગતું? જે માણસ મુક્ત વ્યાપારની વાતો કરતો હોય એ જ કર ઉઘરાવવાનું કામ કરે.
હા, પહેલી નજરે થોડો વિરોધાભાસ લાગે, પણ 1778થી લગભગ મૃત્યુ સુધી એમને આ પદ સંભાળ્યો. એનાથી એમને ફાયદો એ થયો કે વેપાર, ટેક્સ, સરકારી નિયમો આ બધાનો સીધો વ્યવહારુ અનુભવ મળ્યો.
એટલે એમના સિદ્ધાંતો ખાલી પુસ્તકીય ન રહ્યા.
બરાબર. એમને ખબર હતી કે વાસ્તવિક દુનિયામાં વેપાર કેવી રીતે ચાલે છે. અને મજાની વાત એ છે કે ભલે એમણે મૂડી વાત પર આટલું મોટું પુસ્તક લખ્યું, પણ એમની પોતાની મોટાભાગની આવક તો આ સરકારી નોકરીમાંથી જ આવતી હતી.
ચાલો હવે એમના મુખ્ય પુસ્તકો પર આવીએ. પહેલા વાત કરીએ ધ થિયરી ઓફ મોરલ સેન્ટિમેન્ટ્સ, 1759ની. આ પુસ્તક શેના વિશે છે?
આ પુસ્તક મૂળભૂત રીતે નીતિશાસ્ત્ર અને માનવ મનોવિજ્ઞાન વિશે છે. સ્મિથ એ સવાલ પૂછે છે કે આપણે સારા ખરાબનો ભેદ કેવી રીતે પારખીએ છીએ, આપણા નૈતિક નિર્ણયો ક્યાંથી આવે છે,
અને એમનો જવાબ શું છે.
એમનો મુખ્ય જવાબ છે સિમ્પથી, જેને આપણે સહાનુભૂતિ કહી શકીએ. આપણી અંદર બીજા લોકોની લાગણીઓ સમજવાની, એમના સુખ દુઃખમાં ભાગીદાર થવાની ક્ષમતા છે. આપણે કલ્પના કરી શકીએ છીએ કે બીજાની જગ્યાએ આપણે હોઈએ તો કેવું લાગે.
અને પેલો ઇમ્પાર્શિયલ સ્પેક્ટેટરનો ખ્યાલ, નિષ્પક્ષ નિરીક્ષક.
હા, એ આ પુસ્તકનો કદાચ સૌથી મહત્વનો વિચાર છે. આ નિષ્પક્ષ નિરીક્ષક એટલે આપણો પોતાનો અંતરાત્મા, આપણી અંદર બેઠેલો એક તટસ્થ દૃષ્ટા જે આપણા કાર્યોને જુએ છે અને મૂલ્યવે છે.
એટલે કે આપણે કોઈ કામ કરતા પહેલા વિચારીએ કે બીજા લોકો શું કહેશે અથવા આ યોગ્ય છે કે નહીં.
બરાબર. એ આપણને પૂછે છે કે જો કોઈ બહારની વ્યક્તિ જે બધું જાણે છે અને નિષ્પક્ષ છે, એ તને આ કરતો જોશે તો શું વિચારશે. આ આંતરિક સંવાદ જ આપણને સામાજિક રીતે સ્વીકાર્ય વર્તન તરફ દોરે છે. સ્મિથે પુસ્તકની શરૂઆતમાં જ લખ્યું છે, યાદ છે?
હા, પેલું વાક્ય કે માણસ ભલે ગમે તેટલો સ્વાર્થી હોય,
તેના સ્વભાવમાં દેખીતી રીતે કેટલાક સિદ્ધાંતો હોય છે જે તેને બીજાના ભાગ્યમાં રસ લેવડાવે છે અને તેમની ખુશી તેના માટે જરૂરી બનાવે છે, ભલે તેને તે જોવાનો આનંદ સિવાય બીજું કંઈ ન મળતું હોય. આ જ સહાનુભૂતિ છે.
એટલે સમાજમાં જે નૈતિકતા અને વિશ્વાસ ટકી રહે છે એનો આધાર આ સહાનુભૂતિ અને નિષ્પક્ષ નિરીક્ષક છે.
બિલકુલ.
અને આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જ પાયા પર એમણે પછી આર્થિક સિદ્ધાંતોની ઇમારત ચણી. તો હવે આવીએ એમના બીજા અને સૌથી પ્રખ્યાત ગ્રંથ પર, ધ વેલ્થ ઓફ નેશન્સ. 1776 આ પુસ્તકે દુનિયા બદલી નાખી એમ કહેવાય છે.
હા, કારણ કે એણે આધુનિક અર્થશાસ્ત્રનો પાયો નાખ્યો. એની મુખ્ય દલીલ તો આપણે આગળ કરી એમ કે રાષ્ટ્રની સંપત્તિ સોના ચાંદીમાં નહીં પણ ઉત્પાદનમાં છે.
અને ઉત્પાદન વધારવા માટે એમણે શું સૂચવ્યું?
એમણે શ્રમ વિભાજન એટલે કે ડિવિઝન ઓફ લેબર નો ક્રાંતિકારી વિચાર આપ્યો. એમણે પેલું પિન બનાવવાની ફેક્ટરીનું જે ઉદાહરણ આપ્યું છે ને, એ આજે પણ ક્લાસિક ગણાય છે.
હા, એ જરા સમજાવશો?
એમણે કહ્યું કે વિચારો, જો એક જ માણસ આખી પિન બનાવે, તાર કાપવાથી માંડીને માથું ઘડવા સુધી, તો દિવસમાં માંડ એક કે બે પિન બનાવી શકે. પણ જો એ જ કામને 10-12 નાના ભાગોમાં વહેંચી દો,
કે કોઈ ખાલી તાર જ કાપે, કોઈ એને સીધો કરે, કોઈ અણી કાઢે.
બરાબર. તો એ જ 10-12 માણસો ભેગા મળીને દિવસની હજારો પિન બનાવી શકે છે. આ છે શ્રમ વિભાજન અને વિશેષજ્ઞતાની તાકાત. એનાથી ઉત્પાદકતા અનેક ગણી વધી જાય છે.
પણ શું એમણે આ શ્રમ વિભાજનની કોઈ નકારાત્મક બાજુ પણ જોઈ હતી? એના કોઈ ગેરફાયદા?
હા, એ બહુ મહત્વની વાત છે. સ્મિથ માત્ર ગુણગાન ગાઈને અટકી નહોતા ગયા, એમણે ચેતવણી પણ આપી હતી.
શેના વિશે?
એમણે કહ્યું કે જો કોઈ માણસ આખી જિંદગી એક જ પ્રકારનું સાવ નાનું અને પુનરાવર્તિત કામ કરતો રહે તો શું થાય? એની બુદ્ધિ, એની સમજશક્તિ કુંઠિત થઈ જાય, એને વિચારવાની કે નવી વસ્તુ શીખવાની તક ન મળે.
ઓહ, એટલે કે કામ ભલે વધે પણ માણસ કદાચ ઘસાઈ જાય.
હા, એમણે લખ્યું છે કે આવો માણસ તેની સમજણનો ઉપયોગ કરવાની કે મુશ્કેલીઓ દૂર કરવાના ઉપાયો શોધવામાં તેની શોધખોળનો વ્યાયામ કરવાની કોઈ જરૂર પડતી નથી. આ બતાવે છે કે એ આર્થિક વિકાસની સાથે સાથે એની માનવીય કિંમત વિશે પણ વિચારતા હતા.
આ ખરેખર ઊંડી વાત છે. હવે આવીએ એમના સૌથી ચર્ચિત ખ્યાલ પર, અદ્રશ્ય હાથ એટલે કે ઇનવિઝિબલ હેન્ડ. આ શું છે?
હા, અદ્રશ્ય હાથ. મજાની વાત એ છે કે સ્મિથે આ શબ્દ આખા વેલ્થ ઓફ નેશન્સમાં લગભગ એક જ વાર વાપર્યો છે, અને એમના સમગ્ર લખાણમાં કુલ મળીને કદાચ 3 વાર, પણ એમના વિચારનું પ્રતીક બની ગયો છે.
પણ એનો અર્થ શું છે?
તેમનો મૂળ વિચાર એ છે કે જ્યારે મુક્ત બજારમાં લોકો પોતપોતાના સ્વાર્થ મુજબ કામ કરે છે, જેમ કે કોઈ દુકાનદાર વધુ નફો કમાવવા સારી વસ્તુ વેચે છે, કે કોઈ કારીગર વધુ કમાવવા સારું કામ કરે છે, ત્યારે જાણે કોઈ અદૃશ્ય શક્તિ, કોઈ અદૃશ્ય હાથ એમને એવા કાર્યો કરવા તરફ દોરે છે જે આખા સમાજના ભલામાં હોય, ભલે એમનો ઈરાદો સમાજનું ભલું કરવાનો હોય જ નહીં.
એટલે પેલું પ્રખ્યાત વાક્ય કે આપણને કસાઈ, શરાબ બનાવનાર કે બેકરની ઉદારતાથી રાત્રિ ભોજન મળતું નથી,
પરંતુ તેમના પોતાના હિત પ્રત્યેના તેમના ધ્યાનથી મળે છે.
બરાબર, એ જ. સ્મિથ એવું નહોતા કહેતા કે લોકો પરોપકારી નથી હોતા, પણ એમનું કહેવું હતું કે આર્થિક વ્યવસ્થા ચલાવવા માટે બધાના પરોપકારી થવાની રાહ જોવાની જરૂર નથી.
એટલે સ્વાર્થ પણ સમાજ માટે ઉપયોગી થઈ શકે.
હા, પણ એમનેમ નહીં, એક યોગ્ય માળખાની અંદર, જ્યાં કાયદાનું શાસન હોય, લોકોના મિલકતના હક સુરક્ષિત હોય અને હરીફાઈ હોય. આવી પરિસ્થિતિમાં વ્યક્તિનો સ્વાર્થ સમાજને આગળ લઈ જઈ શકે છે. આ જ એમનો ક્રાંતિકારી વિચાર હતો. પણ આના પરથી ઘણા લોકો એવું તારણ કાઢે છે કે સ્મિથ તો એમ જ કહેતા હતા કે સરકારે અર્થતંત્રમાં જરાય દખલ ન કરવી જોઈએ, બધું બજાર પર છોડી દેવું જોઈએ, જેને લેઝીઝ ફેર કહે છે.
આ એક બહુ મોટી ગેરસમજ છે અને વારંવાર થાય છે. સ્મિથને ઘણીવાર આવા કટ્ટર લેઝીઝ ફેરના હિમાયતી તરીકે રજૂ કરાય છે, પણ એ વાત પૂરી સાચી નથી.
તો સાચું શું છે?
સાચું એ છે કે હા, તેઓ બિનજરૂરી સરકારી નિયંત્રણો, વેપાર પરના પ્રતિબંધો અને ખાસ કરીને ઇજારાશાહી, મોનોપોલીના સખત વિરોધી હતા. પણ એમણે સ્પષ્ટ કહ્યું હતું કે સરકારની પણ અનુક મહત્વની ભૂમિકાઓ છે.
જેવી કે
દેશની સુરક્ષા કરવી, ન્યાય આપવો અને અમુક એવા જાહેર કાર્યો અને સંસ્થાઓ ઊભી કરવી જે ખાનગી ક્ષેત્ર માટે નફાકારક ન હોય પણ સમાજ માટે જરૂરી હોય. દાખલા તરીકે રસ્તા, પુલ, બંદરો અને
શિક્ષણ. એમણે શિક્ષણમાં સરકારની ભૂમિકાને ટેકો આપ્યો હતો.
હા, ખાસ કરીને સામાન્ય લોકો માટેના શિક્ષણનો તેમણે પક્ષ લીધો હતો, કારણ કે એમને પેલી શ્રમ વિભાજનની નકારાત્મક અસરોની ચિંતા હતી. તેઓ માનતા હતા કે શિક્ષણથી લોકોની બુદ્ધિ તેજ રહે, એટલે એમને સાવ મુક્ત છોડી દેવાના હિમાયતી નહોતા.
આ સ્પષ્ટતા બહુ જરૂરી હતી. એટલે કે એમનું પહેલું પુસ્તક મોરલ સેન્ટિમેન્ટ્સ અને બીજું વેલ્થ ઓફ નેશન્સ એકબીજાથી જોડાયેલા છે, અલગ નથી.
બિલકુલ. પેલી જે એડમ સ્મિથ પ્રોબ્લેમની વાત થાય છે ને, કે એકમાં સહાનુભૂતિની વાત, બીજામાં સ્વાર્થની, એ હવે મોટાભાગના વિદ્વાનો નથી માનતા. બંને પુસ્તકો એક જ સિક્કાની બે બાજુ જેવા છે.
કેવી રીતે?
એમ કે મોરલ સેન્ટિમેન્ટ્સ એ નૈતિક અને સામાજિક પાયો પૂરો પાડે છે, સહાનુભૂતિ, વિશ્વાસ, ન્યાય, અને આ પાયા પર જ વેલ્થ ઓફ નેશન્સમાં વર્ણવેલું મુક્ત બજારનું તંત્ર વ્યવસ્થિત રીતે કામ કરી શકે છે. નૈતિકતા વગરનું બજાર તો અંધાધૂંધી સર્જે.
બરાબર. આ સિવાય એમના વિચારોની કોઈ ટીકા થઈ છે?
એમાં વિચાર્યું અને મૂડીવાદને શોષણનું સાધન ગણાવ્યું. અમુક ટીકાકારો એમ પણ કહે છે કે સ્મિથે કદાચ બજારની નિષ્ફળતાઓ, માર્કેટ ફેલિયર્સ, જેમ કે પ્રદૂષણ કે અસમાનતા જેવી સમસ્યાઓને ઓછી ગંભીરતાથી લીધી હતી.
અને આજની દુનિયામાં સ્મિથનો વારસો ક્યાં દેખાય છે? એમની પ્રાસંગિકતા શું છે?
અરે, એમના વિચારો તો આજે પણ આપણી આસપાસ છે. આપણે જ્યારે GDPની વાત કરીએ છીએ ત્યારે અજાણતા જ સ્મિથના રાષ્ટ્રની ઉત્પાદક ક્ષમતાના વિચારને યાદ કરીએ છીએ. શ્રમ વિભાજન તો આધુનિક ઉદ્યોગોનો પાયો છે.
અને પેલી મુક્ત વેપાર વિરુદ્ધ સંરક્ષણવાદની ચર્ચાઓ,
એ તો સીધી સ્મિથના સમયથી ચાલી આવે છે. અર્થતંત્રમાં સરકારનો રોલ કેટલો હોવો જોઈએ, આ સવાલ પણ સ્મિથે ઉઠાવેલા મુદ્દાઓ પર જ કેન્દ્રિત છે. અને હા, હમણાં બિહેવિયરલ ઇકોનોમિક્સ એટલે કે વર્તણૂકીય અર્થશાસ્ત્રનો વિકાસ થયો છે, એના કારણે
શું?
એના કારણે લોકો ફરીથી મોરલ સેન્ટિમેન્ટ્સ તરફ વળ્યા છે. એ સમજાયું છે કે માણસ માત્ર તાર્કિક અને સ્વાર્થી નથી હોતો, એની લાગણીઓ, એની નૈતિકતા પણ એના આર્થિક નિર્ણયો પર અસર કરે છે. એટલે સ્મિથ આજે પણ એટલા જ, કદાચ વધુ પ્રસ્તુત છે.
વાતને પૂરી કરીએ એ પહેલા સ્મિથના જીવનની કોઈ રસપ્રદ, ઓછી જાણીતી વાતો ખરી? સાંભળ્યું છે કે બહુ ભૂલકણા હતા.
હા હા,
એમના ભૂલકણાપણાના કિસ્સા તો પ્રખ્યાત છે. કહેવાય છે કે એકવાર મિત્ર સાથે વાતોમાં એટલા મશગુલ થઈ ગયા કે ચાલતા ચાલતા ચામડું રંગવાના મોટા ખાડામાં જ જઈ પડ્યા.
અરે બાપરે.
અને બીજો એક કિસ્સો છે કે રાત્રે સુવાના કપડામાં જ વિચારમાં ખોવાયેલા ઘરની બહાર નીકળી પડ્યા અને લગભગ 15 માઇલ ચાલી ગયા.
ખરેખર?
હા. અને એક વાત જે ઘણાને ખબર નથી હોતી, બાળપણમાં જીપ્સીઓના એક ટોળાએ તેમનું થોડા સમય માટે અપહરણ પણ કર્યું હતું, જો કે સદનસીબે એ જલ્દી મળી આવેલા.
અને પેલી દાનવૃત્તિવાળી વાત?
હા, એ બહુ મહત્વનું છે. ભલે એમણે સ્વાર્થના મહત્વ પર લખ્યું, પણ વ્યક્તિગત જીવનમાં એ ખૂબ જ ઉદાર હતા. પોતાની આવકનો મોટો ભાગ ગુપ્ત રીતે દાનમાં આપી દેતા. એમણે લગ્ન નહોતા કર્યા અને જીવનનો મોટો ભાગ એમની માતા સાથે જ વિતાવ્યો હતો. મૃત્યુ પહેલાં એમણે પોતાની મોટા ભાગની અપ્રકાશિત હસ્તપ્રતો બાળી નાખવાની સૂચના પણ આપી હતી.
તો આટલી બધી વાતો પછી અંતે આપણે એડમ સ્મિથ પાસેથી શું શીખી શકીએ? એક છેલ્લો વિચાર.
મારા મતે સૌથી મોટી શીખ એ છે કે એડમ સ્મિથને માત્ર અદૃશ્ય હાથ કે મુક્ત બજારના પ્રણેતા તરીકે જોવા એ ભૂલભરેલું છે. એ એક બહુ ઊંડા નૈતિક ફિલસૂફ હતા, જેમણે આર્થિક જીવનને સમાજના વ્યાપક નૈતિક સંદર્ભમાં મૂકીને જોયું.
એટલે કે અર્થતંત્ર અને નૈતિકતા અલગ નથી, પણ જોડાયેલા છે.
બરાબર. એમની ખરી પ્રતિભા એ બતાવવામાં હતી કે વ્યક્તિગત હિત અને સમાજનું ભલું એ બંને વચ્ચે સંવાદિતા સ્થાપી શકાય છે, પણ એના માટે એક નૈતિક સમાજ અને યોગ્ય સંસ્થાઓ અનિવાર્ય છે. બજાર એ શૂન્યાવકાશમાં કામ નથી કરતું.
એને વિશ્વાસ, ન્યાય અને હા, પેલી સહાનુભૂતિના પાયાની જરૂર પડે છે.
બિલકુલ. અને આજના સમયમાં જ્યારે આપણે આર્થિક વિકાસની વાતો કરીએ છીએ, ત્યારે કદાચ આ સંતુલન ફરીથી યાદ કરવાની જરૂર છે. આપણે બજારની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરીએ કે જેથી સમૃદ્ધિ પણ વધે અને આપણા નૈતિક અને સામાજિક મૂલ્યો પણ જળવાઈ રહે. આ સવાલ સ્મિથ આજે પણ આપણને પૂછી રહ્યા છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.